તારીખ 16/6/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 18, 19 અને 20 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11.
શાસ્ત્રમાં જે તે પ્રકારના ભાવોનું વિવરણ ચાલે છે તે ભાવો અને પોતાના ભાવો એ બંને વચ્ચે સમજવાનો પ્રયત્ન કરે છે, પોતાના ભાવને અવલોકીને. એટલે માત્ર અર્થઘટનનો સવાલ નથી રહેતો, પણ ભાવના અવલોકનથી તે કથનનો ભાવ શું છે એમ ભાવ ભાષણ ઉપર પ્રવર્તી જાય છે. સામાન્યપણે જે કોઈ વાત હોય એનો અર્થ શું થાય છે એમ વિચારાય છે. એ પદ્ધતિ કરતા કહેવા ધારેલો ભાવ અને પોતાનો ભાવ, એવો કેવો પોતાનો ભાવ હોય એમ કથનની ભાવ સાથે જો મેળવણી કરવામાં આવે તો એ કથનનું ઊંડાણ છે એ ભાષે અને ભાવ ભાષણ થાય કે આ શબ્દથી આ વચનથી આવો ભાવ કહેવા તારે છે. જેમ કે વિકલ્પને વિકલ્પ દુઃખરૂપ છે તો ન્યાયથી એમ અર્થ કરે કે આકુલતા હોવાથી દુઃખરૂપ છે, પણ એ વિકલ્પનો દુઃખભાવ છે એને મેળવવાનો પ્રયત્ન કરે, દુઃખરૂપ છે તો એને મેળવવાનો પ્રયત્ન કરે તો એ વિકલ્પ દુઃખરૂપ છે એ કથનનું ભાવ ભાષણ આવે. નહીતર અર્થ બરાબર હોય લાગે તોય પણ ભાવ ભાષણ ન આવે એવી સ્થિતિ ઊભી રહે છે. શબ્દોના અર્થ પક્ષોક્ષમ બુદ્ધિગોચર થાય એટલે અર્થ બરાબર થાય અને ભાવ ન ભાષે એવી પણ પરિસ્થિતિ રહે છે. એ પરિસ્થિતિ એ શાસ્ત્ર અધ્યયનને સાર્થક નથી કરતી. એટલા માટે જે ઊંડું ચિંતન ને મંથન છે એમાં એક આ પ્રકાર પણ છે કે પોતાના ચાલતા ભાવ સાથે મેળવી લેવું કથનને. નાયકપણું છે કે નહીં, નાયકપણું એટલે ઈષ્ટ અનિષ્ટપણું નહીં, નાયકપણું એટલે કરતા હર્તાપણું નહીં, નાયકપણું એટલે માત્ર જ્ઞાન જેમાં જ્ઞાનપણું છે એવું નાયકપણું, તો એવું એને એના ઊંડાણમાં જાય કે એવું જ્ઞાનપણું આત્મા મારા આત્મામાં માત્ર જાણે એવી સ્થિતિ થાય છે. મૂળમાં તો એ સ્થિતિ છે પણ પોતે અતિક્રમીને ઈષ્ટપણું અનિષ્ટપણું કરતાપણું ભોગતાપણું ફેરવવાપણું એ બધું પ્રકાર તો વિષ્ણુ આગળ જેને કંઈક ઉલ્લંઘન કરીને નાતા ભાવનું ઉલ્લંઘન કરીને થાય છે. જાણવું તો થાય છે પણ માત્ર જાણવા આપણે નહીં દઈએ ત્યારે મર્યાદા ઓળંગીને આ બધા પ્રકારમાં આવે છે. એ રીતે જો સમજવાનો પ્રયત્ન કરે તો સમજવામાં બહુ ફેર પડશે, બહુ ફેર પડશે. બીજું ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્ય તત્વ છે, એ મહિમાવંત તત્વ છે અને એ આત્માની રુચિનો પરમ વિષય છે. તો એ સંબંધિત જે જેટલા વાચકો અને એના મહિમા સૂચક જે કાંઈ કથનો આપે છે એમાં પણ પોતાની રુચિનો રસ પોસાય, પત્રકાર દર્શનનો નાશ કરનારો છે. આ બધો પ્રકાર છે. જન્મ મરણ દર્શનનું તોડવું હોય તો જન્મ મરણની પરંપરાને તોડવી, જન્મ મરણનો નાશ કરવો. સામાન્ય રીતે દરેક ભાવોનો શુભાશુભ કર્મની પ્રકૃતિનું બંધન થાય છે. જે કોઈ પરિણામ થાય શુભ કે અશુભ એનું તે પ્રકારનું કર્મ બંધન થાય છે. જેવા પરિણામ થાય તેવા તેવા, પણ કોઈ એક કાળે પરિણામ ચાલતા 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 કોઈ એક કાળે એક વિશેષ પણ કર્મ બંધન થાય છે, એમાં ગતિના આયુષનું બંધ પડે છે. એ ગતિને આયુષનો જે બંધ પડે છે એમાં સર્વથી બળવાન નિમિત્ત મોહ છે. સર્વથી બળવાન નિમિત્ત એમાં મોહ છે અને મોહમાં પણ દર્શન મોહ સૌથી બળવાન છે, કે જેમાં અનંત જન્મ મરણનું સામર્થ છે. આયુષ તો એક જ બંધાય, ગતિ એક જ પડે, એક સાથે બે ગતિ ન પડે, બે ભાવના આયુષ ન પડે, કે હવે પછીનો ના ત્યાર પછીનો ના ત્યાર, એવું એકથી વધારે એક જ ન પડે. પડે તો એક જ છે, પણ મિથ્યાત્મોમાં દર્શન મોહમાં અનંતનું સામર્થ છે, એવું એ બળવાન છે, સામર્થ અનંતનું છે. ચારિત્ર મોહમાં તો બહુ, એકલા ચારિત્ર મોહમાં એકનું સામર્થ નથી, પણ ચારિત્ર મોહનો સદભાવ રહે તો એક ભાવ થાય, ત્યાર પછી કોઈ બીજો એકાદ ભાવ થાય. દર્શન મોહ વ્યતીત થઈ ગયા પછી પણ સમ્યક દ્રષ્ટિને કોઈ એક બે ચાર ભાવ રહે છે, એનું કારણ ચારિત્ર મોહ છે. એટલે મોહ છે એ મુખ્ય કારણ છે. ચૈતન્ય તત્વ છે એ મોહ રહિત તત્વ છે, ભાવના અભાવ સ્વભાવરૂપ તત્વ છે. એટલે એનું જેટલું રસ, એનો રસ અને એમાં રમણતા, એનો રસ અને એની રમણતા, એવી જ ભાવ રહિત દશાને પ્રગટ કરનારા પરિણામ છે. એમ સીધે સીધું લેવું, કર્ણાનું યુગના ભેદ પ્રમેદને ન સમજાય તો કાંઈ વાંધો નથી, પણ સીધે સીધું આ લેવું. પ્રતિપક્ષ છે ચાલી ગયું થોડું રૂઢિગતપણે પરંપરાના લક્ષ્યથી શાસ્ત્ર અભ્યાસ કરનાર, આપણા સંપ્રદાયમાં શાસ્ત્રનો અભ્યાસ કરવો, શાસ્ત્રનું વાંચન કરવું, અધ્યયન કરવું, એ રૂઢિ છે અને એ પરંપરા જાળવી રાખવા માટે આપણે કરવો જોઈએ. પરંપરા જાળવવાનો જે વિષય છે એમાં પરમાર્થ ઉડી જાય છે, એટલે એનો નિષેધ કરવામાં આવે છે. એમાં પરમાર્થ એક રૂઢિ રહી જાય છે, જળ રૂઢિ રહી જાય છે અને એનો પરમાર્થ છે એ જાળવી જાય છે. પરંપરા નહીં પણ એનો જે શાસ્ત્ર અભ્યાસનો આત્મા શું છે, ભિન્ન ચૈતન્ય છે, રાગાદીથી ભિન્ન ચૈતન્ય છે, એનો અનુભવ કરાવવો, એ શાસ્ત્ર અભ્યાસનું તાત્પર્ય છે અથવા ફળ છે. એ રૂઢિગત પરંપરા સાથેનો વિષય નથી, એ જેમાં પુરુષાર્થની અપેક્ષા છે અથવા જે પુરુષાર્થ કરે તેને જ તે સાધ્ય છે. પરંપરા ચાલવામાં તો શું થાય છે કે કોઈ પુરુષાર્થનો વિષય જ જાણે કાંઈ પછી લાગુ પડતો નથી. આપણા કુળની રીતિ છે, રિવાજ છે, પરંપરા ચલાવવા. એમાં એનો જે પ્રવૃત્તિનો જે આત્મા છે એ નથી, ખૂબ મળનું છે, મળનું છે. શાસ્ત્ર અભ્યાસની પ્રવૃત્તિનો આત્મા નથી રહેતા, એ ખોખું રહીએ છે, મળવું રહીએ છે. છતાંય એ વાત પરંપરામાં ન લઈ જવી, પરંપરાની મુખ્યતામાં ન લઈ જવી. એમ તો સ્વાધ્યાયમાં આવે અને પ્રભાવનામાં પેંડા વેચે છે, આપણે ત્યાં ચાલે છે. એથી કંઈ એમાં કોઈ પરમાર્થ છે એવું તો કાંઈ નથી. શું પરમાર્થ છે કે ટીકાનો વિષય નથી, પણ પરમાર્થ શું છે? એથી ભાઈ એક જમાનો એવો હતો, આ તો ક્યાંથી શરૂ થયેલો, કે જે જમાનામાં પેન્ડો બહુ મોટી ચીજ હતી. લોકો એવી સાધારણ સ્થિતિ હતી કે ભાગ્યે જ કોઈ મીઠાઈ ખાતું, પાણી જ મીઠાઈ વાર તહેવારે જ મળતી હતી. પેન્ડો તો બહુ મોટી છે ત્યાં, એક આકર્ષણનું કારણ છે. આવે તો ખરો, સાંભળે તો ખરો, પણ એ કાંઈ લાલચ છે, એવી જે લાલચ છે એ જે આખી રચનાત્મક કાર્યની જે પદ્ધતિ છે એને બહુ અનુકૂળ નથી. કોઈને એમ કયો અન્ય મતમાં કે ભાઈ અમે આવતા થાય ને એટલે પેન્ડો આપીએ છીએ, તો કે આમ ક્રિએટિવ સાઈડ તમારી આવી છે એમ કે તમે આવી રીતે ઇન્ટરેસ્ટ ક્રિએટ કરો છો આવનારમાં, બહુ ક્ષુદ્ર વિષય લાગે. એવું છે, મૂળ જે વસ્તુ છે એનું વજન નહીં ઘટવું જોઈએ, પરંપરામાં વજન ઘટી જાય છે. પરંપરા ચલાવી છે તો મૂળ વસ્તુ શું છે? પણ જે મૂળ માર્ગ છે એ જરા પણ આવરિત ન થાય, એ મુખ્ય લક્ષણ હોવું જોઈએ. પરંપરા છે તો એવી એક ચીજ ઘૂસી જાય છે સામાજિક રીતે, એને દૂર કરવા જાવ તો તોફાન થઈ જાય. ધાર્મિક પ્રસંગોના ઘર્ષણોનું મૂળ કારણ જ આ છે, પરંપરા છે. કારણ કે પરંપરામાં ક્યારે કઈ પરંપરા ઘૂસી જાય છે એનો પછી મેળ રહેતો નથી. બીજી પણ ત્રીજી પણ ઉલટી સુલટી પરંપરા વિકૃતિ બધું પરંપરામાં જ ઘૂસે છે. એનું મૂળ કારણ શું છે? કે પરંપરા ચલાવવાનો જે સિદ્ધાંત છે એ ખોટો છે. મુક્તિનો માર્ગ તો મુક્ત જ રહેવો જોઈએ, પરંપરામાં ફસાવવો નહીં જોઈએ. એટલે ઘણી વાર ધર્માત્માઓ એમ કહે છે કે હું બૌદ્ધ વૈષ્ણવ તો નથી, પણ હું જૈન નથી, મારે સત્ય નહીં, આરે સત્ય સંબંધ છે. સત્ય શું છે એની અરે સમજ છે. જૈન પણ માનીને કઈ હું પાછળ પાછળ જવા તૈયાર નથી પરંપરામાં. પણ એ બહુ વિશાળ વિચારનો વિષય છે, એટલી વિશાળતા છે એ વિચારની વિશાળતા છે, સિદ્ધાંતની વિશાળતા છે, એ વાત છે. પરંપરામાં સંકુચિતતા ઉભી થાય છે, બહુ મોટું દૂષણ એવું થાય છે સંકુચિતતાનું. એટલે જે આ સિદ્ધાંતની અને આ માર્ગની જે વિશાળતા છે એને પહેલેથી જ આવરણમાં લઈ મૂકી દેવાય છે. વગેરે ઘણા કારણો છે પરંપરાનો નિષેધ કરવાના.
પરંપરા કરતા કરતા વિકૃતિ ગણી ગઈ ને, વિકૃતિ
પરંપરાની દ્રષ્ટિએ નહીં થવું જોઈએ. આમાં તો શું છે કે સંસ્કારની દ્રષ્ટિએ વાત છે, કેમ કે સ્વાધ્યાય થવો જોઈએ, નિત્ય સ્વાધ્યાય, સમૂહ સ્વાધ્યાય, એકાંત સ્વાધ્યાય ચાલુ રહેવો જોઈએ, તો એમાં સંસ્કાર નાખવાની વાત છે. પરંપરા ચલાવવાની વાત નહીં હોવી જોઈએ. કોઈ પણ જીવને સંસ્કારનું કારણ બને, લક્ષનું કારણ બને, આત્મસ્વરૂપનું લક્ષ થવાનું કારણ બને, એની અંદર જે પ્રયોજન છે એ પ્રયોજનને લક્ષે આમ થવું જોઈએ એમ કહેવાય છે. પણ પ્રયોજનને મુખ્ય રાખીને, પરંપરાને મુખ્ય રાખીને. પરંપરામાં શું થશે, પરંપરા ચલાવવાનું કે અયોગ્ય પ્રકારે શાસ્ત્ર સ્વાધ્યાય થતો હશે તો કે ભાઈ ગુરુદેવે કીધું છે કે શાસ્ત્ર સ્વાધ્યાય તો કરવાનો જ છે. અયોગ્ય પ્રકારે થતો હોય, નુકસાનનું કારણ થતો
હોય, ગમે તે વક્તા
ગમે તે વક્તા આવે, અથવા તો એવી રીતે સ્વાધ્યાય થતો હોય કે જેની અંદર મિથ્યાત્મક પોષણ થતું હોય. પરંપરાની દ્રષ્ટિએ તો એ બધી ગડબડ ઊભી થવાની છે. આત્માને સ્વભાવના સંસ્કાર પડે એવું કોઈ કારણ હોય, એવો કોઈ પ્રકાર હોય, એ યોગ્ય છે. એવો હેતુ રાખીને કહ્યું હોય કે ભાઈ આ કરવા યોગ્ય છે, નિત્ય કરવા યોગ્ય છે, નહીં કે પરંપરા ચલાવવા માટે. મૂળ હેતુ એ છે, લક્ષ્ય થવા અને તે આત્મલક્ષ થાય કોઈ રીતે, સ્વભાવના સંસ્કાર કોઈ રીતે, સ્વરૂપની ભાવના, આત્મભાવના જાગૃત થાય, જાગૃત થઈ હોય તો વૃદ્ધિગત થાય, અથવા સ્વરૂપ વિશેની જિજ્ઞાસા જાગૃત થાય, એ બધા પ્રકારનો હેતુ છે. જુદી જુદી ભૂમિકાવાળાને એ બધો હેતુ છે. એ પ્રકાર પણ પરંપરામાં આવે છે કે ભવિષ્યનો વિચાર કરવામાં આવે છે પરંપરા માટે, અને એ વાત જ્યારે મુખ્યતા પકડે છે ત્યારે વર્તમાન ગૌણ થઈ જાય છે. આવી પણ એક ભૂલ થાય છે પરંપરાના નિમિત્તે, આગામી પેઢી માટે શું, ભવિષ્યની પેઢી માટે કંઈ વિચાર કરવો જોઈએ, તો કે પરંપરા ગોઠવો કંઈ, આ પરંપરા ચલાવો એટલે આગામી પેઢીમાં વાંધો નહીં આવે, પછી પરંપરા ચાલ્યા જ કરશે, એ પરંપરા ગોઠવી દે. હવે એ પરંપરા ગોઠવવા જતા પોતે વર્તમાનમાં પોતાને શું પ્રાપ્તિ કરવાની છે એ ખોઈ બેસે છે. આવા પ્રકાર ઘણું કરીને ઉત્પન્ન થાય છે. જે તોડણનું જે નાખ્યું છે પરંપરા ન ચલાવતી એના અધ્યયન એ બહુ ઊંડા વિચારથી લખેલી વાત છે. ઘણા પ્રશ્નો તપાસી લખેલી વાત છે. ગુરુદેવ પ્રવચનમાં એ વાત લીધી છે. એ દ્રષ્ટિએ પણ અભ્યાસનો થવો જોઈએ. ક્ષરોક્ષરની રુચિ પોષનાર ન હોવા જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાય છે, એનાથી ઘણું જાણવાનું મળશે. અનેક શાસ્ત્રો વાંચતા અનેક વાતો સમજવાની મળશે, અનેક ન્યાયો સમજવાના મળશે. સરોસરોમાં જતા ત્યારે એની ચર્ચા થતી હતી. વ્યાખ્યાન પૂરું થાય એટલે પછી આજે શું શું ન્યાયો આવ્યા, જરા ફરીને આપણે કેટલા કેટલા ન્યાયો આવ્યા, પછી નવી વાત શું આવી. એક પણ ન્યાય અથવા સર્વ ન્યાયો આત્માને કેવી રીતે હિતકર થયા થાય એવો શું પ્રકાર હતો એ ચર્ચાનો વિષય થવો જોઈએ. કેટલા કેટલા ન્યાયો હતા, કેવા કેવા ન્યાયો હતા, નવા કોઈ ન્યાયો હતા કે નહીં એ નહીં. પણ કોઈ પણ ન્યાય એક અથવા અનેક આત્માને કેવી રીતે હિત કરશે એ વિષય ઉપર જરૂરી. એના બદલે જાણતું અને ક્ષોભણ વધે અને એનો રસ આવે, એની રુચિ પોસાય તો મોટું નુકસાન થાય. મોટું નુકસાન થાય એટલે દર્શનમાં વૃદ્ધિ થાય, સીધી વાત છે. અહીંયા તો સીધો વ્યૂ પોઈન્ટ હજી કીધો છે કે દર્શનમાં ની વૃદ્ધિ થાય. ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડના રસમાં ઉત્સાહિત થનાર એ પણ એક શોષણની રુચિને બસ એવો પ્રકાર ઊભો થાય છે કે જે ઇન્દ્રિય જ્ઞાન છે, મનથી પ્રવર્તુ જ્ઞાન છે, એનો ઉઘાડ વધતા એનો રસ વધે. રસ વધે એટલે એમાં ઉત્સાહ વધે. પહેલાં થોડું વાંચતો હોય, થોડું સાંભળતો હોય, વધુ સાંભળે, વધુ વાંચે, પણ એ તો આખો દૂષિત હોય છે. દૂષિત હોય છે એટલે દર્શનોને વધારનારો હેતુ હોય છે. અને તે ભાવોમાં રાગની રુચિ વધે એ બધા દર્શનો એ વૃદ્ધિ કરનારા પરિણામ છે. પણ એકમાં રુચિનો બોર લીધો છે, એકમાં રસ વધતા ઉત્સાહિત થાય એટલે પુરુષાર્થ બધું તીવ્ર થઈ જાય છે. ઊંધો પુરુષાર્થ તીવ્ર થઈ જાય છે એમ લીધું છે. અને પછી તેવા જ પરિણામનો રાગ થઈ જાય છે, એ પરિણામનો રાગ થાય, એને સુહાય, એને સારા લાગે, પરિણામ ગમે, રાગનો રાગ જેને એ બધા દર્શનનો નિવૃત્તિ કરનારા પરિણામ છે. ઓગણીસ સ્વરૂપ વિચારણાનો સમય લીધો છે. આત્મ સ્વરૂપની વિચારણા માં અભેદ સામાન્ય સ્વરૂપનો રસ અને રુચિ લે છે, અથવા નિર્વિકલ્પ સ્વરૂપનો જે રસ અને રુચિ છે એ દર્શનોને હાનિ થવામાં કારણ પડે છે. આત્માની વિચારણા ચાલે છે ત્યાં બે પ્રકાર પડે છે. એક ભેદની મુખ્યતા અને એક અભેદની મુખ્યતાવાળી વિચારણા છે. જેની અભેદની મુખ્યતાવાળી વિચારણા છે તે વિચારણા શું વિચારણા છે અને એ દર્શનોને હાનિ પહોંચાડે છે, દર્શનોના રસને કાપે છે. કેમ કે એ અભેદ સ્વરૂપ છે, એ નિર્મોહી સ્વરૂપ છે. અને તે જ વિચારણામાં જે ભેદો છે એ મુખ્ય નહીં થવા જોઈએ. ભેદ આવશે ખરા શાસ્ત્રમાં, વિચારમાં, પણ એ ભેદો આવવા છતાં, જણાવવા છતાં ગૌણ થવા જોઈએ અને અભેદ તત્વ મુખ્ય થવું જોઈએ. આ એક વિચારણાની સ્થિતિમાં, વૈચારિક સ્થિતિની યથાર્થ પદ્ધતિ છે. જો યથાર્થ પદ્ધતિ ન જળવાય તો અયથાર્થ પદ્ધતિમાં આવી જવાય તો પરિણામ ઉલટું આવે એમ કેમ છે. એટલે જે આત્મતત્વની સ્વરૂપની વિચારણામાં જે જીવો પહોંચે છે એને પણ દર્શનનો સંબંધ ક્યાં કેવી રીતે છે એ જરા સંભાળવા જેવો વિષય છે. નહીતર એવી રીતે ભ્રાંતિમાં રહેવાનું થાય છે કે હું તો આત્માના વિચાર કરું છું ને, હું કાંઈ અત્યારે વેપાર ધંધો કરતો નથી. સગા સંબંધી કે દુનિયાદારી કે દેશની કે રાજની ખટપટનો કે બીજી કોઈ માથાકૂટમાં આપણે ઊભા નથી. શું આપણે તો તત્વોને વિચારણા રાખીએ છીએ, એમાં પણ સંભાળવા જેવું છે કે વિચારણા છે એમાં ભેદ આવ્યા વિના રહેશે નહીં. પણ એ ભેદ આવવા છતાં એ ગૌણ થાય છે કે નહીં, અને અભેદની અભેદ તત્વની મુખ્યતા રહે છે કે નહીં, આ પ્રકાર બરાબર હોવો જોઈએ. લક્ષની અંદર લક્ષમાં પણ હોવો જોઈએ, અથવા એ પ્રકાર જ હોવો જોઈએ, બીજો પ્રકાર નહીં હોવો જોઈએ. જેને આત્મતત્વના વિચાર નથી આવતા એને તો ત્યાં સુધી પહોંચવું જ રહ્યું. જે બીજા શુભાશુભો કાર્યો અને પરિણામોમાં અટકે છે, ફસાયેલા રહે છે, મૂછાયેલા રહે છે, એને તો આત્મતત્વનો વિચાર નથી આવતો. ગુરુદેવ તો સ્વરૂપ ધ્યાન માટે એ વાત કહે છે કે શુભાશુભની મૂર્છાને લીધે શુદ્ધ પરિણામ રૂપ જે ધ્યાન છે ઉત્પન્ન થાય. એટલે મૂર્છા છે એનો અર્થ એકત્વ ઘણો છે, અહીંયાથી નીકળીને લીન થતો નથી પોતાના સ્વરૂપ. એવી જ રીતે વિચારણાના વિષયમાં પણ ક્યારે જીવ નથી આવતો, આત્મતત્વની વિચારણા ક્યારે નથી કરતો, કે વૈચારિક ભૂમિકામાં બીજી ઘટમાળ છે એમાં મૂર્છાયેલો છે, એમાં ફસાયેલો છે, એને આત્મતત્વના વિચાર નથી આવતા. એ એટલેથી મુક્ત થયો, એ ઘટમાળમાંથી દૂર થયો, નિવૃત્ત થયો અને તત્વના વિચારમાં આવ્યો, તો હવે થોડીક સાવધાની વિશેષ રાખવા માટેની વાત છે. કે વિચારણામાં ભેદો જણાવવા છતાં અથવા ભેદો ઉત્પન્ન થવા છતાં તે ગૌણ થઈને અભેદનું મુખ્ય વલણ રહે તો તે દર્શનોની હાનિ થવામાં નિમિત્ત પડશે, કારણ પડશે. એટલે કે અભેદ સામાન્ય સ્વરૂપની મુખ્યતા વાળી જે વિચારણા છે એ દર્શનમોહની હાનિનું કારણ છે. નહીંતર દર્શનમોહનો રસ કપાવવો જોઈએ તે ન કપાય એવું બને. અને દર્શનમોહનો રસ ન કપાય તો પ્રયોજનની સિદ્ધિ નથી.
શરૂઆત
કરીને ક્યાં સુધી શરૂઆત રાખવી, અથવા શરૂઆત ઉપર વજન કેમ? શરૂઆતમાં તો આમ શરૂઆત જેમ હોય તેમ
બરોબર.
સો વાતની વાત એક છે, એભેદ ઉપર વજન આવવું જોઈએ. અભેદની જ્યાં મુખ્યતા નથી ને ભેદની મુખ્યતા છે, ત્યાં પછી એ મુખ્યતાને નહીં છોડવા માટેનો બચાવ થાય કે શરૂઆતમાં તો આમ હોય ને, પહેલા તો આમ હોય ને. પણ હવે જેની મુખ્યતા નથી કરવી, હા પછી મુખ્યતા કરવા છતાં એટલું મુખ્ય નથી કરી શકતો કે એમાં લીન થઈ જાય, એકાકાર થઈ જાય, ત્યારે ભેદ ઉઠે છે. પણ એનો નિષેધ થવો જોઈએ, એનો નિષેધ થવો જોઈએ. એના બદલે હોય ને હોય ને હોય ને એમ ન હોય. અભેદનું જ લક્ષ્ય. અહીંયા તો પૂર્ણતાઓ તો ત્યાં પૂર્ણતાનો જે લક્ષ્ય છે એ તો પૂર્ણ દશાની વાત છે. અહીંયા તો ત્રિકાળી જે નિર્વિકલ્પ તત્વ છે આત્મા, એનું લક્ષ્ય હોય તો એની મુખ્યતા રહે, એની મુખ્યતામાં એનું લક્ષ્ય બંધાય એમ વાત છે. એટલે એમાં શું છે કે પ્રયોજન ક્યાં છે એ જો સમજાણું હોય, સમજવાના કાળમાં કે ભેદોનું પ્રયોજન નથી આ માર્ગને વિશે, અભેદનું પ્રયોજન છે, તો એ ભેદથી પણ અભેદ સાધવાનો પ્રયત્ન કરે. ભેદો આવે ત્યારે પણ એના દ્વારા પણ અભેદ શું છે એમ સાધવાનો પ્રયત્ન કરે કે એવા ભેદવાળું અભેદ કેવું, એ જેવું અભેદ છે એવું લક્ષમાં લેવું, એવું જ્ઞાનમાં લેવું. એક માણસને ઓળખાવા માટે એમ કહ્યું. પણ માણસ તો આખો ઓળખવો છે ને, જે નિશાની આપી એ નિશાની થી પ્રયોજન છે કે આખા માણસ થી પ્રયોજન છે? નિશાની નું શું પ્રયોજન છે? કઈ નથી. નિશાની તો આખાને ઓળખાવા માટે છે. એમ કોઈ એક ભેદ તો અભેદને સમજાવવા માટે છે. જે કોઈ ભેદ આવે છે કથન, એ તો અભેદને સમજાવવા માટે છે. ભેદનું બી વિશે અભેદને સમજાવવા સિવાય ભેદનું જુદું કોઈ પ્રયોજન નથી, જેમ ચિહ્નનું કોઈ જુદું પ્રયોજન નથી. કે ભાઈ એના કપાળ ઉપર એક લાખું છે કે કાળો મસો છે કે આમ છે, એનું શું પ્રયોજન છે? એ માણસ આ છે એમ આખું પ્રયોજન છે. બધા માણસોમાંથી એ માણસને જુદો ઓળખી લેવાનું પ્રયોજન છે, આ માણસનું કામ છે. પેલા ચિહ્નનું કોઈ કામ નથી. એમ ભેદ ભેદ જે આવ્યો સામે એનું કોઈ જુદું પ્રયોજન છે જ નથી, કાંઈ પ્રયોજન નથી. ભેદ બિલકુલ નિષ્પ્રયોજન છે. બસ જો એ સમજાય તો ગૌણ થાય, એનું નિષ્પ્રયોજન પણ સમજાય તો ગૌણ થાય. મિત્ર પ્રયોજન અને જેનું પ્રયોજન છે એટલે જ્યાં સામાન્ય સ્વરૂપનો રસ અને રુચિ દર્શન મૂળની હાનિ થવામાં કારણ પડે છે ત્યાં વિચારણામાં ભેદો જણાવવા છતાં, જાણવા છતાં, આવવા છતાં ગૌણ થઈને અભેદનું મુખ્ય વલણ રહે. એ ગૌણ થઈને સહજપણે અભેદનું જ મુખ્ય વલણ રહે તો તે યથાર્થ છે. એ દર્શનોની હાનિ થવાનું બરાબર સાચો ઉપાય છે. પરંતુ તત્વજ્ઞાનના વિચારોમાં ભેદ પ્રધાનતાથી અર્થાત ભેદની રુચિથી, ભેદ પ્રધાનતાથી અથવા ભેદની રુચિથી ભેદ કલ્પના દ્રઢ થઈને દર્શનમાં વૃદ્ધિ થશે. એને ભેદ કલ્પના કીધી છે. આત્મામાં અપેક્ષા એ ગુણભેદ અને પર્યાય ભેદ અને ધર્મભેદ વગેરે હોવા છતાં શું એની મુખ્યતા ન હોવી જોઈએ અને એની રુચિ તો ભયંકર વસ્તુ છે. એ દર્શનમોની વૃદ્ધિના કારણ છે. હવે ભેદો છે એ પણ વસ્તુના સ્વરૂપને નિરૂપણ કરનારા, વસ્તુ વ્યવસ્થાને બતાવવા માટે એ વાત સ્પર્શે છે. એ અપેક્ષા જે સ્પર્શે છે એ એટલી હદે સ્પર્શે છે કે વસ્તુનું જે બંધારણ છે, ગુણ પર્યાયના ભેદો છે, ગુણગુણીના ભેદો છે, એ બધા દ્રવ ક્ષેત્ર કાળ ભાવના ભેદો છે, વાદવી ધ્રુવના ભેદો છે, એ વસ્તુના સ્વરૂપને બતાવે છે અને યથાર્થપણે બતાવે છે જેવું વસ્તુનું સ્વરૂપ છે. હવે કેટલાક અભેદને માની ગડબડ કરે છે, વેદાંતની અંદર એવા મતો છે. એટલું બધું અભેદના વિષયમાં અભેદતા અને મુખ્યતા જેની વાત આવે એમાંથી વિકૃતિ કરીને ખેંચી ગયેલા છે કે બસ અભેદ એટલે અદ્વૈત, અદ્વૈત એટલે અભેદ, બસ દ્વૈતનું કોઈ નામ લ્યો એટલે ભડકે અને કેવળ ગ્રહિત મિથ્યાત્વને પોષણ કરે, કારણ કે અભેદની કલ્પના કરી નાખી અને જો એને ભેદ વિવિક્ષાથી પૂછો તો કે પણ અમે ભેદ છે જ નહીં, પછી ક્યાં સવાલ છે? એને ભેદની વિવિક્ષા પૂછો, તમારા અભેદમાં અભેદને ભેદ વિવિક્ષાથી સમજાવો તો કે પણ એમાં દ્વૈત જ નથી, પછી ક્યાં સવાલ છે? એટલું બધું કહે છે ત્યારે એને એમ કહે છે કે નહીં, એ વસ્તુની વ્યવસ્થા છે એ પણ બહુ વ્યવસ્થિત છે અને એના ભેદ પ્રભેદો પણ વ્યવસ્થિત છે, તેમ છતાં એ પ્રયોજનનો વિષય નથી અને મુખ્યતાનો વિષય નથી. અન્ય મતની અપેક્ષાએ તો અસાધારણ પ્રતિપાદન હોવા છતાં પણ એની મુખ્યતાને પ્રયોજન નથી, એની વિશેષ સુપિરિયારિટી છે, સર્વોત્તમતા છે. એની અપેક્ષાએ ઊંચું હોવા છતાં એનું પણ પ્રયોજન નહીં, એની સર્વાધિક વિશેષતા છે. બીજું, જૈન દર્શનમાં અને જૈન દર્શનમાં પણ એવી ગડબડ થાય છે કે ભેદોને સમજણમાં પણ ગડબડ કરે છે. એટલે આગમ અનુસાર જે વસ્તુ વ્યવસ્થાના જે સિદ્ધાંતો છે દ્રવ્યાનુ યોગના, એ સિદ્ધાંતોની અંદર મતિ દોષથી અડવળો સમજે છે અને પછી મારી દે કે એ તો બધું અભેદ છે, એ તો બધું અભેદ છે, અભેદમાં બધું જ્ઞાન થઈ જાય છે. એવું નથી ચાલતું, બહુ વસ્તુ વ્યવસ્થિત છે અને જેમ વ્યવસ્થિત છે એમને સમજણ હોવી જોઈએ, નહીતર ગ્રહિત વિચાર થાય એવા પણ પ્રકાર છે. એટલે એ રીતે દ્રવ્યાનુ યોગનો વિષય કેટલોક કર્ણાનુ યોગનો વિષય પણ એ રીતે સમજવો પડશે, ગુણસ્થાન આદિ અથવા શુભાશુભ પરિણામની સફળપણાનો વિષય છે, બંધમોક્ષની વ્યવસ્થાનો વિષય છે, એ બધો વિષય જે છે એ જેમ છે એમ બરાબર સમજવો છે. પ્રયોજનભૂત એટલે પોતે જ્યાં વિપરીતતા કરતો હોય તો એને ત્યાં પ્રયોજનનો વિષય થઈ પડે છે, પોતાનો વિપર્યાસ હોય તો એને પ્રયોજનનો વિષય થાય છે, એટલી મર્યાદા છે. બધાને એક સરખું નથી લાગુ પડતું. પ્રયોજનનો વિષય એકદમ અભેદ છે અને સ્વાનુભવ કાળે દ્વૈત પ્રતિભાસતું જ નથી. દ્રવગુણ પર્યાયનું ઉત્પાદવી ધ્રુવનું ગુણગુણી ભેદ ક્ષેત્ર કાળમાં કોઈ જ દ્વૈત પ્રતિભાસતું નથી અને તે સ્થિતિ આત્માને માટે ઈષ્ટ છે. તો જો એ ઈષ્ટ છે તો જે ભેદ કલ્પનામાં જે વિકલ્પનું નિમિત્ત થાય છે તે અનિષ્ટ છે. કેમ કે ભેદ છે એ છદમસ્ત જીવને રાગનું નિમિત્ત છે, વિકલ્પનું નિમિત્ત છે. વસ્તુના સ્વરૂપમાં જે ભેદ છે એ ભેદ પ્રભેદ એને વિકલ્પનું નિમિત્ત પડે છે. જીવ રાગે હોવાને લીધે નહીતર કેવળ જ્ઞાનમાં નથી પડતો. કેવળ જ્ઞાનમાં તો છેલ્લી હદના ભેદ પ્રભેદો જણાઈ જાય છે, પણ ત્યાં એ જીવ કેવળ જ્ઞાની જીવ રાગે નહીં હોવાને લીધે એનું એ જ્ઞાન વિકલ્પનું કે રાગનું નિમિત્ત નથી થતું. એટલે એ મર્યાદિત વાત છે ઉપદેશના પ્રકરણમાં, કે એક તો જીવ ભેદવાસિત જીવ છે એટલે રાગી જીવ છે અને ભેદવાસિત કીધો છે, અને એમાં એને ભેદ સામે આવે તો એને વિકલ્પનો રાગ નિમિત્ત થાય છે. એટલે અભેદમાં સારી રીતે સ્થિર થવાને અર્થે ભેદનો નિષેધ કરવો તે ઉચિત જ છે, સમ્યક છે, એવી વાત છે. એટલા માટે એને કલ્પના કરી એનો નિષેધ કર્યો. એ કલ્પનામાં તો હું કરવા પડે છે, એ કલ્પનાનો નાશ થયે અભેદની અનુભૂતિ છે. એ કલ્પના ઉત્પન્ન થયેલ અનુભૂતિ નથી. એમ જ્યાં સુધી ભેદ કલ્પનામાં જે રોકાય છે ત્યાં સુધી અભેદની અનુભૂતિ નથી. અભેદ લક્ષમાં હોય એવા જીવને પણ સદમસ્ત છે, એટલે ભેદનું જ્યાં લક્ષ થાય છે, ઉપયોગ જાય છે ભેદ ઉપર, ત્યાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને નિર્વિકલ્પ અભેદ અનુભૂતિ રહેતી નથી, થતી નથી. એટલા માટે સ્વરૂપમાં સારી રીતે સ્થિર કરાવવાના પ્રયોજનથી એ વાત છે. છતાં એ પોતે એ જ્ઞાની જ નિષેધ કરે છે, એને ભેદ કલ્પના કરીને એનો નિષેધ કરે છે. કેમ કે પોતે સમજે છે કે આ રીતે લક્ષ જાય તો રાગની ઉત્પત્તિ થાય છે. આત્મામાં ભેદ પ્રભેદો કેટલા, અનંતા અનંતા ગુણો, અનંતા ધર્મો, અનંતા પર્યાયો. એનું પ્રયોજન નથી, ભેદનું કોઈ પ્રયોજન નથી. પણ એક ચોર છે, એ ચોર છે એટલું જ પ્રયોજન છે કે એના રૂપરંગનું પ્રયોજન છે, એ ગરીબ છે કે શ્રીમંત છે એનું પ્રયોજન છે, કઈ નાતનો છે એનું પ્રયોજન છે, વગર જાય તાળું તોડીને ઘરમાં ઘૂસેલો માણસ છે તે ચોર છે. તાળું મારેલું ઘર હતું, તાળું તોડી ઘરમાં ઘૂસી ગયું, કબાટ ખોલી નાખેલા છે, બધું ફેંદે છે, એમાં આવી ચડ્યા મકાન માલિક. એને પ્રયોજન શું છે કે જે છે તે ચોર છે, એમ વિચાર કરશે કે કઈ નાતનો છે પછી ચોર કહું એને, રૂપાળો હોય તો ચોર કહું, કુંબળો હોય તો ચોર કહું, ઊંચો હોય કે નીચો હોય, શું પ્રયોજન છે ભેદ પ્રભેદથી, કયા ભેદ પ્રભેદથી એને પ્રયોજન છે એ બતાવો. જે કે એને કોઈ ભેદ પ્રભેદથી પ્રયોજન નથી, અને આ માણસ ચોર છે એટલું જ એનું પ્રયોજન છે. એમ આત્માના ભેદ પ્રભેદ વસ્તુના સ્વરૂપને સમજવા માટે અને અન્યથા કલ્પના ન થાય ગ્રહિત મિથ્યાત્મક, એટલા પૂરતું એને વિચારમાં બી જુદી વાત છે, પણ એનું પ્રયોજન નથી. ત્યારે જ એમ જણાય છે કે જેવું ભેદાત્મક છે એવું આખું સ્વરૂપ તો અભેદ છે, નિર્વિકલ્પ છે, અને મારું પ્રયોજન તો એમાં સ્થિર થવાનું છે. એટલે મારા પ્રયોજનનો વિષય તો જે ત્રિકાળી અભેદ છે એટલો જ છે, આ જાણવાના વિષયમાં જાય છે અને જાણીને ગૌમ કરી નાખે, અથવા એમાં ઓછું હતું જણાય, એની સાથે બહુ પ્રયોજન નથી. કેટલાક ભેદ પ્રભેદો ઓછા જણાય તો એની સાથે પ્રયોજન નથી, કાંઈ શિવભૂતિ મને કાંઈ બહુ લાંબુ પ્રયોજન નહોતું. ભેદોનું અભેદનું પ્રયોજન હતું, અભેદની અંદર સ્થિર થયા, સ્થિર થયા, સ્થિર થયા, કેવળ જ્ઞાન સુધી સ્થિર થઈ ગયા.
સમજ
પ્રત્યક્ષ નિર્વિકલ્પ આત્મતત્વ પ્રત્યક્ષ તો એની આરાધનામાં કોઈ કઈ જરૂર નથી. અન્વેષણ કાળમાં એ હોય છે, આરાધન સમયમાં નહીં. વિચારના મહાવિચાર છે, અભિજ્ઞની વિચારના અથવા વિચારણાના કાળમાં પણ અવલોકન સહિત ભાવ પાસે એવી વિચારણા લે, માત્ર તર્ક વિતર્ક ચડે પૂરી વિચારણા પરલક્ષી વિચારણા એવી ન લેવી. વિચાર તો વિચાર છે, પણ એ યથાર્થ યોગ્ય વિચાર કેવો હોય એ સમજી લેવું. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરે અને ભેદ પ્રધાનતા નાદી ભેદ પ્રધાનતા તો છે જ, એમાં ભેદની રુચિ વધારે, ઘણું જાણે, ઘણા ભેદ પ્રભેદો જાણે, તેની રુચિ વધારે. બધું યાદ રાખી લઈએ, આના કેટલા ભેદ, આના કેટલા ભેદ, આ કેટલા બોલ, આ ફલાણું કેટલું ભેદ પ્રભેદ ને યાદદાસ્તનું સ્મરણ કરવાની બધું પ્રકાર આમાં થાય છે કે નહીં, એમાં શું છે કે એની રુચિ કેળવી લઈએ એવી રીતે, પછી એનું ધારણા રહીએ, વારંવાર એને ફેરવે. અભેદ મુખ્યતા કરવાની વાત આખી છૂટી જાય, પ્રયોજન તો છૂટી જાય પણ દર્શનોની વૃદ્ધિ થાય. આ મોટું નુકસાન, નુકસાન પાછું સાધારણ નથી, બહુ મોટું નુકસાન. તત્વનો વિચાર કરવાનો દર્શનનો વધારે કે હા, એ તો જે સાધન છે એ તો તરવાર જેવું છે, કાં તો દુશ્મનને મારે નહીં તો પોતે પોતે કપાઈ જાય, બે માંથી એક છે. તો અગ્રહિત વિચારમાં જાય અને સમજીને એના ભેદમાં રોકાય તો અગ્રહિતમાં દર્શનનો વધારે, ને વળી પાછો ગ્રહિતમાં જશે, પાછા દર્શનમાં વધી વધી વધીને ક્યાં જશે, ગરીબમાં જાય જશે, સરવાળા પાછું ક્યાં જશે. એટલે એ તો રસ્તો, સાચો રસ્તો જ પકડવો રહ્યો. જો સાચો રસ્તો ન પકડાય તો ખોટો રસ્તો તો આમ ઊભો જ છે ને, આગળમાં આગળ વધી જશે. અમસ્તા કાંઈ જન્મ મરણ ચાલુ રહ્યા છે, અમસ્થા નથી રહ્યા. દર્શનનો વિષય ભૂલ કર્યા જ કરે છે. સંસારી પ્રાણીઓને તો એક સામાન્ય વાત છે કે જેવો કેવો સંયોગો પાછળ છે અને સંયોગમાં જ સુખ બુદ્ધિને લઈને બીજો જઈને કોઈ વિકલ્પ જ નથી. આત્માનું કલ્યાણ કરવું એવું કોઈ વિકલ્પ જ નથી, અથવા એ સમજણ પણ નથી કે ભાઈ એ વાત જ ક્યાં છે. બધા આમ જ જીવે છે, આપણે પણ એમ જ જીવવાનું હોય. આખરમાં તો પૂર્વ કર્મો ભોગવી નવા કર્મો બાંધે અને ગતિમાં બીજી ગતિ બદલે છે, વળી ત્યાં પણ પૂર્વ કર્મો ભોગવી નવા કર્મો બાંધે અને વળી ગતિ બદલે છે. મોટા ભાગના મનુષ્યો તો આથી ત્રીજી કાંઈક વિચારણા કરવાના વિષયમાં નથી કે આવું કંઈક વિચારવું જોઈએ એવું નથી. પણ જેને વિચારવામાં આવ્યું એને પણ દર્શનમાં કેમ ન મળ્યા, એને કેમ જન્મ મરણ ન મળ્યા, કે જેમ ઓલાય દર્શનમાં ઉભા છે એમ આ દર્શનમાંથી નથી ખસતો. એટલે વાત ફરે છે, એનો વિષય ફરે છે, એટલે પ્રક્રિયા એની ફરે છે. તત્વજ્ઞાનના વિચાર સુધી આવે છે, આત્માના વિચાર સુધી આવે છે, વળી ત્યાં ભેદની મુખ્યતામાં સર્વાઈ જાય છે અને અભેદને પામતો દર્શન અને જન્મ મરણ પાછા આવતા નહીં વળી પાછા નિવેદ છે ગ્રહિતમાં. અરે એ તો મનુષ્ય હોય તો ગ્રહિતમાં જાય, અસંગને થયા પછી તો અગ્રહિત હોય તો તે તીવ્ર અગ્રહિત છે, ઠેર નિકુદ સુધી તીવ્ર અગ્રહિત છે. ત્યાં કાંઈ ગ્રહિત નથી, આ ભેદ નથી. પણ એ તો ગ્રહિતના ગ્રહિતમાં ફળમાં ગયું છે એમ કહીએ તો ચાલે, ભલે ત્યાં બુદ્ધિ નથી એટલે અગ્રહિત છે, પણ તીવ્ર ગ્રહિત થઈને પછી ત્યાં ગયેલો છે. સદદેવ સદગુરુ સદપુરુષ તત્શાસ્ત્રને વિરાજમાન કર્યો, અસત ન થાય પાવન તીવ્રપણે બીજું સુધી વિવેદ, પણ ત્યાં ચોખ્ખો ગ્રહિત નથી, પણ દિવસે ગ્રહિત ના પણ એટલે તીવ્ર મિથ્યાર્થ છે. કોઈ એક વાર સાધારણ મંદતા થાય છે, સ્વરૂપ નિશ્ચય કરીને સંસ્કાર સુધીની મંદતામાં ન આવે ત્યાં સુધી એને ગાડીનો પાટો નથી બદલાતો, દિશા નથી બદલાતી. એટલે એક સ્વરૂપ વિચારનામાં પણ આ એક સમજવા જેવો અથવા જાગૃત રહેવા જેવો પ્રકાર છે. મુમુક્ષ જીવને અંતર્મુખી ચિંતનની વિચારધારામાં જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવને ઓળખણ અથવા યથાર્થ સ્વરૂપ નિશ્ચય થાય તો એ થતાં સ્વરૂપ સંમુખતા થાય અને એ થતાં દર્શનનો રસ મંદ થાય. આ સમ્યક પ્રકાર છે, આ સમીચીન પ્રકાર છે. દર્શન મૂળનો રસ આ પ્રકારે મંદ થવો જોઈએ કે જેથી તીવ્ર ન થાય પાછો, નહીતર કેટલાક પ્રકારો એવા છે કે એમાં જેમાં દર્શનનું મંદ થાય છે, કેમ કે ખોટા દેવગુરુ શાસ્ત્રમાંથી સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે આવ્યો અને ધારણામાં બુદ્ધિ ગમે રીતે સમજ કરી ભૂલા તો અમૃતસર કુદેવ જ છે, સાચા વિતરાગ દેવ આવા હોય, વિતરાગી સંતો આવા હોય, એના શાસ્ત્ર સિદ્ધાંત આવા હોય તો દર્શનનું મન થાય. પણ એ અમુક હદે થયો, યોગ સંજ્ઞા ઉભી રહી ટૂંકામાં, તો પાછું એ દર્શનમાં તીવ્ર થવાની શક્યતા ખરી. પણ જો અહીં સુધી આવે કે જેની અંદર સ્વરૂપનો નિશ્ચય થાય કે સ્વરૂપની ઓળખાણ થાય, સ્વરૂપ સન્મુખતા થાય, તો જે દર્શનમાંનો રસ મંદ થાય એ દર્શનમાં ઉપશમ કરી દેશે, એક વખત ઉપશમ આવી દેશે અને નિર્મળ સ્વરૂપ દર્શન આવશે.
સ્વરૂપ
એટલી હદે દર્શનનો મંદ થવાની સ્થિતિમાં આવે પછી ઉત્તરો ઉત્તર દર્શનનો અસાધારણ રીતે કપાય છે, ઠેઠ ઉપશમી જાય ત્યાંથી. અંતર્મુખી ચિંતનની વિચારધારામાં જ્ઞાન લક્ષણ એ છે, એટલે જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનના અંતરંગને પકડીને એમાંથી સ્વભાવનું જે ગ્રહણ કરે છે અથવા પ્રતિભાષા છે, નિશ્ચય થાય છે, ઓળખાણ થાય છે, ત્યારે એને સન્મુખતા થાય છે, સ્વભાવની સન્મુખતા થાય છે, સ્વરૂપની સન્મુખતા થાય છે. એ કાળમાં ભલે દર્શનનો નાશ નથી પામ્યો, ઉપશમ્યો નથી, પણ અત્યંત મંદ થાય છે, સારો એવો મંદ થાય છે. કારણ કે પ્રતિભાષિત નિજ સ્વરૂપ નિર્મોહી તત્વ છે, ત્યાં જે દર્શનનો મંદ થયો એનું કારણ કે જે જ્ઞાનમાં પ્રતિભાસ થયો એ તત્વ છે, એ મોહરહિત તત્વ છે, મોહના અભાવ સ્વભાવે એ તત્વ છે, એટલે ત્યાં એ પ્રકાર ઉત્પન્ન થઈ ગયો. એટલે હદે કેમ આવ્યો એ નિર્મોહી તત્વ છે અને તે સ્વભાવથી જ મોહનો ઘાતક છે, અથવા એટલો બધો સ્વભાવ સામર્થ્ય છે એની અંદર કે મૂળનો ધ્વંસ કરી નાખે છે. આત્મ સ્વભાવ એટલો પ્રબળ સ્વભાવ છે, સ્વભાવની પ્રબળતા એટલી ઉચિત છે કે મૂળનો ખાઈ કરી નાખે, ઘાત કરી નાખે. એટલે ત્યાં એવું જે સ્વરૂપ છે એ પ્રતિભા છે, ત્યારે દર્શન મળે છે એનો રસ, જે હૃદય મંદ થાય છે એ હદ છે, એ હદે આવવું જોઈએ. એકવાર મંદતાના પ્રકરણ જે મંદતાના આટલા મુદ્દાઓમાં આખા દર્શન મોહની મંદતાના પ્રકરણમાં આ જગ્યાએ આવવું જોઈએ. બરાબર એમ જેમ છે, વાત તો ઘણી ચર્ચી છે અનેક પ્રકારે, અનેક ભેદ પ્રભેદો છે, તો પણ આ આટલે જે દર્શન ભોગની ભૂમિકા થાય તો એ આગળ વધી અને સમી દર્શનને પામે, તો ઉપસમી જાય એના દર્શનને. એનું સરળ પડતું છે, હવે એનું વિરુદ્ધ પડતું. પરંતુ બહિર્મુખી વિચારોથી, એટલે એની સામે પ્રતિપક્ષ, માત્ર બહિર્મુખ વિચારોથી, માત્ર તર્ક યુક્તિ ન્યાય અને શાસ્ત્રના આધારે, જ્ઞાન લક્ષણ ન લીધું નિર્ણય કરવામાં, પણ બહિર્મુખ વિચારની પદ્ધતિમાં તર્ક યુક્તિ ન્યાય અને આગમ આધાર લીધા, પોતાના જ્ઞાનનું લક્ષણને આધાર ન બને, ઉપયોગમાં આધાર ન બનેલો એને છોડીને તર્કયુક્તિ ન્યાય અને શાસ્ત્રના આધારે કલ્પિત નિર્ણય કરે છે. એ નિર્ણય વાસ્તવિક નથી થતો, પણ કલ્પિત નિર્ણય કરવામાં આવે, અથવા અન્ય ગુણને લક્ષણ બનાવીને અયથાર્થ નિર્ણય કરવામાં આવે. જ્ઞાન લક્ષણ સિવાય આત્મમાન છે, આત્મામાં અસ્તિત્વ ગુણ છે, જ્ઞાનને છોડીને તો પણ કલ્પિત નિર્ણય થશે. તો તે કલ્પના દ્રઢ થવાથી મિથ્યાત્વ તીવ્ર થાય છે. એને એમ લાગે કે મેં આત્માના સ્વરૂપનો નિશ્ચય કર્યો, તો મિથ્યાત્વને તીવ્ર કર્યું ત્યાં. આ સ્વરૂપ નિશ્ચયના તબક્કે પણ સવળો પડે તો સમ્યક દર્શન પામે, ભૂલ કરે અવળો પડે તો મિથ્યાત્વને દ્રઢ કરે, આ તબક્કે પણ મિથ્યાત્વને દ્રઢ કરે. એટલે એ પણ આધાર શું પકડ્યો છે એ વિચારવાનો વિષય થાય છે. મૂળ જે ભૂલે છે ત્યાં જેવું કે શાસ્ત્ર આધારને મુખ્ય કરે છે, પરમાગમમાં પરમાગમ સાથે મારા વિચારોને મેળ ખાય છે એમ કરે, મને જે વિચાર સંમત થાય છે એ પરમાગમમાં છે, પરમાગમમાં છે એ મને સંમત થાય છે, મને સંમત થાય છે એ પરમાગમમાં છે, બસ હવે સમારું સાચું છે એ મને લાગી જાય છે. પણ આત્મા ક્યાં ગયો? પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, શ્રીમદજીના શબ્દો છે, પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, જ્યાં વર્તે છે ત્યાં જાતો નથી. પરનો આધાર થઈ જડ જ છે, પર છે ને જડ છે. જ્ઞાન લક્ષણથી આત્માને લક્ષિત કરવો એવું જે શાસ્ત્રનું વિધાન છે, શાસ્ત્રમાં તો એ પણ વિધાન છે, તો એ વિધાનને તે ઉપયોગાત્મક કેમ નથી? ખરેખર શાસ્ત્રનો આધાર પણ તે યોગ્ય પ્રકારે નથી લીધો.
દેવાદિદેવ શ્રીમંતા ભગવાન જય ઓ પરમ કૃપાળુ.